तारीख 14/11/1997 श्रीमद राजचंद्र पत्रांक 493 पर पूज्य भाई श्री शशिभाई नु भावनगर मां प्रवचन सड़ंग प्रवचन नंबर 600।
परम कृपालु देव नो जन्म जयंती दिवस छे 130 131 128 વર્ષ એમને જન્મ થયા 129મો દિવસ છે વમાણિયામાં પૂર્વ કર્મના યોગાનું યોગાનુસાર અવતાર થયો પણ અનેક ભવ્ય જીવોને એમની વાણી તરવામાં નિમિત્ત થશે થઈ પણ છે અને થશે પણ પ્રાય સત્પુરુષોની વાણી પ્રકાશ પામે છે ત્યારે એ વાણી નિષ્ફળ નથી જતી કોઈને કોઈ જીવોનું આત્મહિત થવાનું હોય છે તેથી એવી એક કુદરતી વ્યવસ્થા છે કે જ્યારે એ વાણીમાં નિમિત્તત્વ રહેલું છે તો કોઈને કોઈ આત્માને એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભજે છે એ વાણી સાવ વાંઝણી જાતી નથી અને જ્યારે કોઈ પણ આત્માનું કલ્યાણ થાય છે ત્યારે એનું બહુ મોટું મહત્વ છે પરમ કલ્યાણનું કારણ હોવાથી એને પણ પૂજ્ય ગણવામાં આવે છે અથવા એમના શબ્દોમાં વિચારીએ તો કે સત્પુરુષના એક વાક્યમાં નહીં પણ એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે અને આગમ પૂજનીય છે શાસ્ત્ર પૂજનીય છે એ વાત તો પ્રસિદ્ધ છે આજના મંગળ દિવસે આપણે છપદના પત્રમાંથી જે નમસ્કાર વચનો છે સત્પુરુષ પ્રત્યેના એના ઉપર સ્વાધ્યાય લઈએ જે સત્પુરુષોએ પાનું 395 છે જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે અસ્થિ નાસ્તિથી વાત કરી નાસ્તિથી એ કહ્યું જીવને જે દુઃખના કારણો છે વધારેમાં વધારે તે જન્મ જરા મરણના છે જન્મતી વખતે બધા પ્રાણીઓ દુઃખી થાય છે વૃદ્ધાવસ્થામાં પણ દુઃખી થાય છે એ તો વૃદ્ધોને નજર સામે જોઈએ એટલે સમજાવવું પડે એવું નથી અને મરણ વખતે પણ પ્રાણ છૂટે ત્યારે અકથ્ય વેદના થાય છે જીવને કહી ન શકે એવી એનો નાશ કરવા વાળો ઉપદેશ કયો છે અને સ્વરૂપની શાંતિથી આત્મશાંતિથી સહજ સ્થિર થવાય અવસ્થાન થવાય નિરાંતે રહી શકાય અવસ્થાન થવું એટલે નિરાંતે રહી શકાય એવો ઉપદેશ જેમણે કહ્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર તેમને નમસ્કાર અને તેમના ઉપદેશ વચનોને પણ નમસ્કાર જ્યારે એમના ઉપદેશ વચનો નમસ્કાર કરવા યોગ્ય છે તો કહેવાની જરૂર નથી કે કહેનાર પુરુષ પણ નમસ્કાર કરવા યોગ્ય છે. મન મહિલાના વાલા ઉપરે છે ને, એમાં બીજું પદે છે તેમ શ્રુત ધર્મે મન દ્રઢ રહે જ્ઞાન ક્ષેપક અંતરે. પદ તો યશો વિજયજીનો છે આર દ્રષ્ટિની સજ્જાઈમાંથી. અને ત્યાં શ્રુત ધર્મ એટલે જે સંભળાવેલા છે એવા વચનો, તેમના પ્રત્યે મન રહે એટલે મન કોનું રહે જેને એના પ્રત્યે પ્રેમ આવે, એમના વચનો પ્રત્યે પણ પ્રેમ આવે. પછી મોક્ષે તર્ક કરેલું કે આમાં સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે એવી વાત નથી, આમ એમના વચનો પ્રત્યે પ્રેમ આવે એવી વાત છે. જો એમના વચનો પ્રત્યે તમે તો પ્રેમ થતો હોય તો એમના પ્રત્યે તો વિશેષ થવા યોગ્ય છે. તર્ક શું કામ કરે છે એમને કુતર્ક કહેવાય. અને કુતર્ક મેં બહુ શાસ્ત્રમાં જેમ કુસંગને નિંદા આપી છે, નિંદા કરી છે, એવી જ કુતર્કની નિંદા કરી છે શાસ્ત્રોમાં. હરિભાચાર્ય પણ એના ઉપર શ્લોકો લખેલા છે કુતર્ક ઉપર. હા, કુતર્કને એક ગ્રહ ગણ્યો છે. જેમ કોઈ ગ્રહમાં આવી જાય તો દુઃખી થયા કરે નથી કે ભાઈ આને માઠા ગ્રહનો, આને આ ગ્રહ નડે છે. એ કુતર્ક રૂપી ગ્રહ નડે છે જીવને, અને ત્યારે એને ઘણું નુકસાન થાય છે. અને કુતર્ક રૂપી ગ્રહ એવો બળવાન હોય છે કે એ તર્કવાળો પોતાની યોગ્ય દલીલ એની પાસે હોય છે, મજબૂત દલીલ હોય છે. એમ કરીને દાખલા દલીલ સાથે મેં ઘણી વાત કરી છે. આપણે કાલે દલીલ લીધી હતી પાણી દઝાડે પણ છે અને પાણી અગ્નિને ઠારે પણ છે. કુતર્કમાં બે દલીલ આવે, દઝાડે એને કે જો હાથ બોળે એટલે ખબર પડે ફોટલો થશે, ચામડી ઉતરી જશે. જો તમે નહોતા માનતા પણ અમે સાબિત કરી દીધું કે નહીં, એને યોગ્ય દલીલ મળી ગઈ કે તમે નહોતા માનતા. જો અગ્નિ જો અગ્નિને ઠારી દીધો કે નહીં, ભરમ ગરમ પાણી રહ્યું. બે બાજુ કુતર્ક છે એનું ઠેકાણું નથી. અને કેટલાક શાસ્ત્રોમાં તો એને, કોઈ કોઈ શાસ્ત્રોમાં તો એને માનસિક રોગ કહ્યો છે. કેવો? કોઈને પૂછો કે શારીરિક રોગ સારો કે માનસિક રોગ સારો? બે માં શરીર રોગ સારો, માનસિક રોગ નહીં સારો. શરીર રોગ કરતા માનસિક રોગ ઘણા દરજે ખરાબ છે, એટલું બધું નુકસાનકારક છે. અને કુતર્કમાં જે ચડે છે એનું કોઈ ઠેકાણું નથી રહેતું. એનો માનસિક રોગ એવો ચાલે છે, એવો રાહ ચાલે છે કે દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષની વિરાધના થતા એમાં વાર લાગતી નથી. બારમાં જેટલો કુસંગ નિષેધ છે એટલો જ અંદરમાં કુતર્ક નિષેધ છે. એટલે તર્ક ઉઠાવવા વાળાએ ન્યાય સંપન્ન આત્મહિતકારી દ્રષ્ટિકોણથી તર્કને ઉઠાવવો જોઈએ, એટલી મર્યાદા છે એની, નહીંતર કુતર્કમાં જાય. જે સત્પુરુષોએ ફરીથી જન્મ જરા મરણનો નાશ કરવા વાળો સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવન કરવામાં, સ્તુતિ કરવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એમણે ઉપદેશ કર્યો એ નિષ્કારણ કરુણાવશ કયો છે, કોઈ સકારણ પણ નથી કયો, માત્ર કોઈ પણ જીવનું ભલું થાય એવી સંકુચિતતા સત્પુરુષને હોતી નથી. ગઈકાલ સુધી માથાનો વાઢનાર હોય અને આજે આત્મકલ્યાણનો વાંછક જીવ હોય, આત્મકલ્યાણ વાંછું થયો હોય, તો એને એટલા જ પ્રેમથી ગળે લગાવે જેટલા પ્રેમથી એની ભક્તિ કરવા વાળાને લગાવતો હતો, એટલા જ પ્રેમથી, એટલો જ રિસ્પોન્સ આપે, બલકે એક ડિગ્રી વધારે આપે. કેમ કે ઉલટામાંથી એ સુલટો થયો, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અમારે એવું થયું હતું, બેનશ્રીની વિરુદ્ધમાં બહુ પડેલા, એટલે એના પ્રત્યે થોડો નિષેધ આવે, એટલે એની વૃત્તિ પ્રતિ, આત્મા પ્રત્યે નથી નિષેધ કરવાનો સવાલ, કોઈ પણ આત્માનો નિષેધ નથી, અમે એની દુષ્ટ વૃત્તિનો નિષેધ છે. એટલે કોઈને એમ છે કે એવો દ્વેષ કોઈના પ્રત્યે આપણે નહીં કરવો જોઈએ, એવી પણ ચર્ચા ચાલે. ભાઈ એના પ્રત્યે દ્વેષ હોય તો એવું એવું જ બને કે એ ફરી જાય તો એ દ્વેષ ન છૂટે. આત્મા ધ્રુવ છે તો એની વૃત્તિને ધ્રુવ માની લીધી, પણ એની વૃત્તિ પલટી, એને ફેરફાર થઈ ગયો, અને સત્પુરુષ પ્રત્યે જ્ઞાનીઓ પ્રત્યે એને બહુમાન આવવા માંડ્યું. જેની નિંદા કરતો હતો એની જ પ્રશંસા કરવા માંડ્યો, તો એને માથે ચડાવવા જોઈએ. તો એને માથે લઈને ફરશું અમે, શું કીધું, એ જ વ્યક્તિને માથે લઈને ફરશું. કેમ કે એ આત્મા પ્રત્યે દ્વેષ નથી, એ વૃત્તિનો નિષેધ છે, અને એ વૃત્તિ તો નિષેધવા યોગ્ય છે, કેમ કે એને પણ નુકસાનકારક છે, એને કંઈ લાભનું કારણ નથી. એમાં મતલબ એ છે કે જ્ઞાનીઓની કરુણા નિષ્કારણ હોય છે, સકારણ નથી હોતી, પણ સકારણ એટલે પોતાને કાંઈ પણ સંબંધ હોય એવું કારણ એને સકારણ કહે છે. તેનું હિત થાય એવું કારણને સકારણ કહેવામાં આવતું નથી, એ કારણ તો એમાં હોય જ છે. એવી જે નિષ્કારણ કરુણા એ વિતરાગી કરુણા છે. કેવી છે? વિતરાગી કરુણા છે, કેમ કે રાગથી કે દ્વેષથી એ ઉપદેશ કહેવામાં આવ્યો નથી. વિતરાગ ભાવે વિતરાગી અભિપ્રાયથી વિતરાગી ઉપદેશ છે. સામાજીવને પણ વિતરાગતામાં જ એ નિમિત્ત પડશે. શેમાં નિમિત્ત પડશે? વિતરાગતામાં નિમિત્ત પડશે. તેની પ્રશંસા કરવી, તેની સ્તુતિ કરવી, તે સ્તુતિ કરનારને પણ આત્મ સ્વભાવ પ્રગટે છે, દર્શનમાં ગળી જશે એનો, અને અંતે આત્મ સ્વભાવ પ્રગટ થશે. એવા સર્વ સત્પુરુષો જુઓ કયા લીધા, અમુક ન લીધા, એવા ફલાણા સત્પુરુષ એમ કહેતો પણ એમાં દોષ નથી, પણ ફલાણા કહેતા બીજા નહીં એમ એ વાત એની અંદર આવતી નથી. કોઈનું નામ લઈએ તો પણ બધા આવે છે, અને નહીંતર તો બધા આવે છે. સર્વ એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. એવા સત્પુરુષોના ચરણો, એમના ચરણો, આ ચરણો અને વચનરૂપી ચરણો, બધાય ચરણો, બે ચરણો, ચરણ દ્વય, ફક્ત બે છે ને, એમના ચરણ અને એમના વચનો રૂપી ચરણ, એને પણ ચરણ જ કહેવાય છે, વચનને પણ ચરણ કહેવાય છે, અને આચરણને પણ ચરણ કહેવાય છે. ચરણના ઘણા અર્થ છે. ચરણ એટલે પગ, ચરણ એટલે વચન, અને ચરણ એટલે આચરણ, પરિણમન, એમનું આચરણ એટલે પરિણમન. એ બધું હૃદયમાં સ્થાપન થાય એમ કહે છે. હૃદયમાં સ્થાપન થાવ એટલે સૌથી પ્રિય મને એ છે, સૌથી પ્રિય મને એ છે, એનું નામ હૃદયમાં. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, એટલે જે છ પદને અંગીકાર કરે, શું જે છ પદને અંગીકાર કરતા સિદ્ધ છે એટલે પ્રાપ્ત થાય છે, સિદ્ધ છે એટલે પ્રાપ્ત થાય છે, પ્રગટ થાય છે, પ્રસિદ્ધ થાય છે. સિદ્ધ એટલે સિદ્ધ, પ્રસિદ્ધ થવું, પ્રાપ્ત થવું, પ્રગટ થવું. જે પદથી પ્રસિદ્ધ છે, પ્રગટ થાય એવું છે જે આત્મ સ્વરૂપ, તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે એવું આત્મ સ્વરૂપ, સત્પુરુષના વચનને અંગીકાર કરતા, સત્પુરુષના વચનને સમજમાં લેતા ન લીધું, સત્પુરુષના વચનને માત્ર વિચારમાં રાખતા ન લીધું, સમજીને અંગીકાર કર્યો, અમલીકરણ કર્યો. અંગ, અંગ એટલે અભેદ છે ને, શરીરથી જેમ અંગ અભેદ છે, કેમ કે શરીરનો જ એક ભાગ છે, એમ એને આત્માનો અંગ બનાવી લીધું. એમના વચનોને આત્માનું, એમના આશયને આત્માનું અંગ બનાવી લીધું. વચનનો જે આશય છે એને આત્માનું અંગ કર્યું, તેને અંગીકૃત કહે છે, અંગભૂત કરી લીધું, જરાય જુદું રાખ્યો નહીં, આત્માનું અંગ બનાવી લીધું. બધું આત્માનું અંગ શું છે? પરિણમન. તો જેના વચનો અનુસાર પરિણમન કરી લીધું એને અંગીકૃત કર્યું એમ કહેવામાં આવે છે. એની અસ્થિ મીંજા સુધી લઈ ગયા, અસ્થિ એટલે હાડકા અને મીંજા એટલે એને જોઈન્ટ્સ, કે જેના ઉપર શરીર ઉભું રહે છે આખું. તમારા હાડકા હોય પણ એની મીંજા ખવાઈ ગઈ હોય તો ખલાસ, માણસ ઉભો ન રહી શકે. ઉભા રહેવામાં એને એટલી તકલીફ થાય કે બેસી જવું પડે કે સુઈ જવું પડે, ઊભો જ ન રહી શકે, ધ્રુજે. એ શરીર વિજ્ઞાનનો વિષય છે. તો કે અસ્થિ મીંજા રંગાઈ ગયા આજ્ઞાથી, કેટલી તાકાત આવી એમ, આજ્ઞા અનુસાર જે શક્તિ ઉત્પન્ન થઈ, પછી આત્મકલ્યાણ થાય થાય ને. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ, તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈને નિર્ભય થાય છે. એ આત્મ સ્વરૂપ પ્રગટવાથી શું થાય છે? આત્મા આનંદ 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 આનંદમાં તરબોળ થાય છે, પ્રદેશે પ્રદેશેથી આનંદના ફુવારા છૂટે છે અને એમાં તરબોળ થાય છે અને નિર્ભય થઈ જાય છે. પછી એને કોઈ ભય રહેતો નથી. તે વચનના કહેનાર એવા સત્પુરુષ, એના ગુણની વ્યાખ્યા કરવાની અશક્તિ છે નથી. એમના ગુણની વ્યાખ્યા કરવાની અશક્તિ છે એ પણ એક ગુણગાન છે. શું છે એ? પણ એમનું ગુણગાન છે. એમના ગુણ એટલા છે, કૃપાળુ દેવ જેવા સમર્થ પુરુષ એમ કહે છે, એમની કલમમાં કેટલી તાકાત છે, જેમના અનુભવ વચનો આટલા પ્રસિદ્ધ થયા છે, પોતાના સ્વાનુભવથી ઘણી વાતો પત્રોમાં કરી ને કે અમારી દશા આમ ચાલે છે, અમારી દશા આમ ચાલે છે. 255માં ન કહ્યું કે અરે અમે દેહધારી છીએ કે કેમ, એ પણ ભૂલી જવાય છે. હજી તો સમ્યક દર્શન થયા ને 8-9 મહિના થયા છે, અષાઢ મહિનો ચાલે છે. અષાઢ મહિનાના પત્રમાં એમ લખે છે 24મા વર્ષમાં કે અમે દેહધારી છીએ કે કેમ, એ પણ ભૂલી જવાય છે. આત્મામય પણ એટલું રહે છે કે બાજુમાં શરીરનું ખોખું છે એ યાદ આવતું નથી. એવી એવી અભિવ્યક્તિ છે, એમણે પોતાના પરિણમનને વ્યક્ત કર્યું છે. ને એટલી વ્યક્ત કરવાની એમના કલમમાં શક્તિ છે. એ લખે છે કે સત્પુરુષોના ગુણોની વ્યાખ્યા કરવાની મારી અશક્તિ છે. તો કેવા ગુણ હશે એમ કે છે, કેમ અશક્તિ છે, કારણ આપ્યું છે એમને. એમને અંધશ્રદ્ધાથી માનવાની વાત નથી, એનું પણ કારણ લખ્યું છે એમણે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મ ભાવ તે જાણે કાંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, અપેક્ષા વિના. શું અપેક્ષા વિના? કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના કે આને હું આત્મ આત્મકલ્યાણ થાય તો એ આત્મા મને કંઈક આમ આવી રીતે મારા પ્રત્યે આવો ભાવ કરે, બીજું કાંઈ નહીં, મારા પ્રત્યે ભક્તિનો ભાવ કરે, એ પણ અપેક્ષા જેણે રાખી નથી. કેમ અપેક્ષા ન રાખી એમણે? કે એમણે પોતાનું સ્વરૂપ એવું જોયું છે કે હું તો કેવળ અસંગ અને નિર્લેપ છું, કોઈ ભક્તિ કરે એથી મને શું મળી જાય છે, મને તો કઈ ફાયદો છે નહીં. સોગાનીજીની વાત લઈએ, સરસ વાત થઈ. ગુરુદેવ એમનાથી અજાણ્યા હતા એટલે એમના પરિચયમાં અમે જે 3-4 જણા હતા શરૂઆતમાં, ગુલાબબેનની બહેનો ને હું, બીજા કોઈ પરિચયમાં નહોતા, એ લોકોને ખૂબ ભાવ રહેતો હતો કે ગુરુદેવ એમના વિશે જાણે તો સારો. ગુરુદેવને પણ પ્રમોદ થશે કે કોઈ આવું રતન પાક્યું. બાપ કરતા બેટો હવાયો થાય તો બાપની છાતી ગજગજ ફૂલે. શું એટલે એમની દશા જોઈને એમને બહુ વિકલ્પ રહ્યા કરતો હતો. એ લોકોની કોઈ પહોંચ નહીં ગુરુદેવ સુધી, ને મારે ગુરુદેવની સાથે વાતચીત કરવાનો, છૂટથી વાતચીત કરવાનો પ્રસંગ હતો એટલે મને દબાણ બહુ કરતા કે તમે ગુરુદેવને વાત કરો. એક ભય પણ એમને હતો કે અહીંયા ઊંધું પડશે તો પાછું બહુ ઊંધું પડશે, વિચિત્રતા ઘણી છે સમાજની, એ પણ એમને ખ્યાલમાં હતો. અને ઊંધું ન પડે તો સારું એવું પણ એમના અનુરાગથી એમને ભાવ રહ્યા કરતો હતો. કેમ કે ઊંધું પડે એટલે એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે ને વેદાંતિ છે ને નિશ્ચયાભાસી છે ને એ ચાલે પછી. અને થોડું ચાલ્યું હતું પણ એ ગુરુદેવ ફેવરમાં હતા એટલે ન આગળ આવ્યું, નહીં તો એ ચાલ્યું હતું ખરું. શું સારા સારા વિદ્વાનો એમને નિશ્ચયાભાસી ઠરાવતા હતા એટલે દબાણ કરતા હતા. અમને આટલો અનુરાગ છે ને ભાવ આવે છે, તમને અનુરાગ છે ને કેમ ભાવ નથી આવતો, એમ કરીને દબાણ કરતા હતા. અનુરાગ છે, પણ કેવું કેવી રીતે ગુરુદેવને? ગુરુદેવને એવું કહેવા જઈએ તો એનો અર્થ એમ છો, મને ખબર પડી ને આપને કેમ ખબર ન પડી, એના જેવું પણ વાત થઈ, ઊભી થાય કે ન થાય, કેવું એ કોઈ સહેલી વાત તો હતી ને. અને ગુરુદેવને કહેવાની વાત હતી ને, કોઈ નાની સૂની વાત નહોતી. પછી એક એક તર્ક, એક ન્યાય બેઠો, તર્ક એટલે ન્યાય જ હતો એ તો. એટલે મેં કીધું આપણે એમને વાત કરીને કરવું. એટલે એ વિચાર એમ આવ્યો કે એમને જ લઈ જવા ગુરુદેવ પાસે, શું કરવું, એમને લઈ જવા. અને લઈ જવાની અંદર એક ન્યાયથી એમને લઈ જવા. આમ તો આવે એવા નહોતા, મારે મારી પ્રસિદ્ધિ કરવી નથી. મેં કીધું બરાબર છે, પ્રસિદ્ધિ ન કરવાનો આપને ભાવ આવે એ તો કંઈ ખોટું નથી, એ તો યથાર્થ જ છે, અને એમાં હું તમારી સાથે છું, એવું એનાથી હું વિરુદ્ધ નથી. પણ ગુરુદેવનો તમારા ઉપર ઉપકાર થયો છે, તો કોઈ ઉપકાર વચન કહેવાનો પણ તમને ભાવ તો આવે, આવતો હશે, ના આવે એવો કંઈ સવાલ નથી. હા, પણ તમે પ્રસિદ્ધિને મુખ્ય કરી અને ઉપકાર ગાતા નથી, એટલે ગાતા નથી એટલે એમને કહેતા નથી, એમની પાસે ગાતા નથી. આમ તો તમારા હૃદયમાં તો બધી વાત છે જ, તમના પત્રોમાં આવેલી છે, એમને કેટલી ભક્તિ કરી છે કે તીર્થંકર છે બી અધિક છે, પણ એ પોતે અજાણ્યા છે, અને એમને પાસે એમનો ઉપકાર વ્યક્ત કરવો એવો મને વિચાર આવે છે. આપણે બંને સાથે જઈએ, વાત હું કરીશ, પછી આપને એકાદ વાક્ય બોલવું હોય તો બોલજો, વાત હું કરીશ, અને આપ પણ એકાદ વાક્ય એમના ઉપકાર સંબંધીનું બોલી દેજો, વધારે ન બોલવું હોય તો કાંઈ નહીં. એટલે એમને શું છે, દેખાવ નહોતો કરવો, વંદન નમસ્કાર કરે તો પણ એવી રીતે ન કરે કે જાણે હું બુધા કરતાં કંઈક વિશેષ ભક્તિવાન છું ને વધારે આમ સારી રીતે નમસ્કાર કરું છું. સાધારણ રીતે બીજા જેમ નમસ્કાર કરીને બેસી જાય, એમ સાધારણ રીતે નમસ્કાર કરીને બેસી જાય. કોઈ પણ પ્રકારનો પોતાનો દેખાવ કે આડંબર થાય એ જરાય એને એનાથી બને નહીં, કેમ કે એ માયાનો પ્રકાર છે, એટલે એ જરાય ન બને એમનાથી. એટલા બધા સરળ હતા, એટલા બધા સરળ હતા, એ જરાય માયાને પ્રવેશવા જ ન દે. માયા બિચારી આગે ઊભી ઊભી થર થરે, થર થરે મને કપ કપે, એટલા બધા બહુ જ સરળ, એટલા બધા બહુ અતિ સરળ પ્રકૃતિ હતી. તમારે પણ મને આ વિચાર આવે છે, અને આ વાત મને ન્યાય સંપન્ન પણ લાગે છે. આપણે ઈચ્છા હોય તે દિવસ આપણે એક દિવસ એકાંતમાં બે જણા જઈએ. હું તો એકાંતમાં જઈને ગુરુદેવ સાથે વાતચીત ચર્ચા કરું છું, એ મને કોઈ ક્ષોભ નથી. એ તો ગુરુદેવ સાથે વાત કરવી એટલે સાધારણ માણસનું કામ પણ નહીં, હાયર પર્સનાલિટી એટલી બધી હતી એમને, તાપ પણ ઘણો ગુરુદેવનો, તેજ પણ ઘણો. એમને શું કીધું કે માનો ગુરુદેવને જાણ લ્યા, કારણ કે એમને તો ખબર હતી કે ગુરુદેવ જાણે, કોઈ પણ રીતે ગુરુદેવ જાણે એમ આ લોકો ઈચ્છે છે. શું માનો ગુરુદેવને જાણ લ્યા, મેરા હાથમાં કો ક્યાં ફાયદા હોગા. એ વાત તો બરાબર છે, તમારા આત્માને કોઈ ફાયદો થવાનો નથી એમના જાણવાથી. તો કહો જે મારો, મારા હૃદયમાં જે એમની ભક્તિ છે, એમનું જે સ્થાન છે, એ આ પ્રસંગથી કાંઈ ફરક પડવાનો કે નહીં ફરક પડવાનો સવાલ ઊભો થતો નથી. મારા પરિણામ ચાલતા નથી, કોઈ સામે ચાલીને મારે મોઢે મારી વાત કરવી કે મારી ઉપસ્થિતિમાં તમે મારી વાત કરો, હું અમકો પસંદ નહીં હે. ઓર બાત બાર આઈ ગઈ તો લોગ માન સન્માન કરને લગે, તો હમકો માન મિલે વો ભી હમકો પસંદ નહીં હે. લોગ હમકો માન દેવે વો ભી હમકો પસંદ નહીં હે. એટલે એ બહુ મક્કમ હતા. છતાંય પછી મને કીધું કે આપ ઇતના બોજા ક્યાં ઉઠાતે હો, આપ ભી એ વિકલ્પ છોડો, વિકલ્પ તો બોજા હૈ, આપ ઇતના મેરે લિયે ક્યાં વિકલ્પ કા બોજા ઉઠાતે હો, છોડો ઇસ બાત કો. ન ગયા તો ન ગયા. એ તો પછી એ મારી સાથે ન આવ્યા, મારી સાથે ન આવ્યા, પણ છેલ્લે છેલ્લે એવું થયું, બધા લોકો ચર્ચામાં આવવા માંડ્યા. મારા હિસાબે લાલુભાઈ આવ્યા, અને લાલુભાઈના હિસાબે બીજા લોકો આવવા માંડ્યા. હા, એ જાય છે તો કાંઈક કષ્ટ છે, નહીંતર જાય નહીં ક્યાંય. એ કોઈ ગુરુદેવ સિવાય લાલુભાઈ કોઈને સાંભળતા નહીં. 1.5 વર્ષ રહ્યા હતા સોનગઢ, પણ ગુરુદેવના વ્યાખ્યાન ને ચર્ચા સિવાય ક્યાંય જતા નહીં, કોઈ વિદ્વાનના સાંભળવા બેસતા નહીં. અને અહીંયા સવાર બપોર ને સાંજ 3 વખત આવે સોગંદીજી પાસે. લોકો ભડક્યા, કાંઈક છે આમાં. લોકો આવવા માંડ્યા, 50-60 જણા ભાઈઓ બહેનો થઈને ચર્ચામાં થઈ જતા હતા છેલ્લે છેલ્લે. એટલે વાત તો બધી ઉડી, અને વાત પછી એકદમ અનુભવની જ આવે, ધડાકાબંધ બધી વાતો આવે. હા, એકદમ નિશ્ચય પ્રધાન. ત્રીજો ભાગ બોલે છે આજે. હા, એટલે વાત તો કંઈ છાને રે એવું હતું નહીં. એટલે પછી આ લોકો બહુ ભય પ્રકૃતિમાં આવી ગયા કે અહીંયા વિચિત્રતા એવી છે, તમને ખબર નથી, તમે અજાણ્યા છો, અહીંની વિચિત્રતા થઈ ગયા. ગુરુદેવને જો કોઈ ઊંધું કહી દીધું એટલે પાથાફેર બોલી નાખે કે તો આવું બોલે છે ને આવું બોલે છે. શું? કેમ કે દેવગુરુ શાસ્ત્ર અનાયતન છે, આગળ પાછળની વાત મૂકે નહીં. ત્યારે વાત કોઈ ટ્વિસ્ટ કરીને મૂકવી હોય ત્યારે કટકો મૂકી દે, અથવા કટકામાં ફેરફાર કરીને મૂકી દે કે આમ બોલ્યા હતા, એમ બોલ્યા જ ન હોય. અને એક વખત નક્કી થયેલું છૂટવું બહુ મુશ્કેલ પડે છે. શું આવું અહીંયા બને છે? તમે કોઈ રીતે પણ હવે આ વાત ક્યાં વગર તમે નહીં જાઓ. ભયથી થથરે 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 બહુ જોઈએ. ભય પ્રકૃતિ વાળા હતા, કેમ કે એમને ત્યાં ઉતરતા હતા અને એમણે આ બધું ઊભું કર્યું, એ પછી વાત આવે. એટલે એમને એમના ઉપર આરોપ આવે, એમાંથી એ ડરતા હતા. એવું ભૂતકાળમાં થયેલું, એકાદ વ્યક્તિ માટે એમણે ઉપાસન કરેલું કે આ જ્ઞાની છે ને સમ્યક દ્રષ્ટિ છે, પછી કંઈક એવું હતું નહીં ને, પછી એમને ઠપકો મળેલો કે શું તમે આ બધું અહીંયા તમે ગુરુદેવ છે ને આ બધા શું તમે બીજાને જ્ઞાનીને પકડી પકડીને થોડો છો ને માથાકૂટ કરો છો ને. ગુરુદેવ મળ્યા પછી બીજો વિકલ્પ કેમ તમને આવે છે? મુખ્ય તો ઘણી વાતો નીકળે ને. એટલે એવો પ્રસંગ પણ એમને ભૂતકાળમાં ઠપકાનો બનેલો, કે સમાજના લોકોએ ઠપકો આપ્યો, બેન સર કદાચ ઠપકો આપ્યો હોય. એટલે એમને આ પણ થાય કદાચ એનું રિપીટેશન થાય. એટલે મેં જઈને સાંજે વાત કરી હતી ગુરુદેવશ્રીને, વાત કરી હતી ને ચર્ચામાં. એમણે વાત નિયમસારની 50 ગાથાની જે ટોપ લેવલની વાત છે બધું એમ જ વાત કરી હતી કે જે કલકત્તાથી આવે છે મારવાડી ભાઈ છે સુનિયાલચંદજી સોગાની, એટલે એમને તો ખબર હતી. કેમ કે તો એમને એમના ફેસથી તો રીડિંગ હતું જ એમને કે બહુ ગંભીરતાથી સાંભળે છે ને બહુ એકધારું સાંભળે, એટલે કોઈ આત્મારથી જીવ હોવો જોઈએ, તો એમને એટલો તો ખ્યાલ હતો. એમની સાથે ચર્ચાનો પ્રસંગ રહે છે, બહુ ચર્ચા ચાલે છે, અને એમની કોઈ વાત અંદરથી બહુ ઠેઠથી આવે છે. બસ એટલું જ કીધું મેં. એટલે ગુરુદેવ થોડા ગંભીર થઈ ગયા, કેમ કે અમારે ચર્ચા થતી તેના ઉપરથી એમ લાગ્યું કે આ કંઈક વાત મૂકવા માગે છે એમના વિશેની. એટલે સીધું અદબ પણ, એટલે તમે શું કહેવા માગો છો સીધું જ પૂછી લીધું. વાત ઠેઠથી આવે છે એમ જરા ગંભીરતાથી મૂક્યું, ઠેઠથી તો એ સમજી ગયા ઠેઠ થી એટલે શું કાઠિયાવાડી શબ્દમાં, હા તરત જ પદ પડે એટલે તમે શું કહેવા માંગો છો. આપને એમના ઉપર કૃપા થઈ હોય એવું મને લાગે છે. એક જ વાક્ય કીધું, પોતે એકદમ ગંભીર થઈ ગયા, સિરિયસ થઈ ગયા ને વિચારમાં ઉતરી ગયા. અડધી મિનિટ મિનિટ એવી રીતે મૌન રહ્યા, નીચું જોઈને કઈ ચેષ્ટા ન કરે. ત્યાં કોક આવી જ ગયો, આમાં બે એકલા જ હતા, એમાં કોઈ વૃદ્ધ માણસ હતા પાઘડીવાળા, હું અત્યારે ઓળખતો નથી કોણ આવ્યો. એક માણસ વ્યક્તિ આવી ગઈ, ગુરુદેવ તો નીચું જોઈને વિચાર મગ્ન હતા. એને ચરણ સ્પર્શ કર્યો, વંદન કરી અને ચરણ સ્પર્શ કર્યો. ચરણ સ્પર્શ કર્યો એટલે એમનું ધ્યાન ગયું કે કોઈક આવ્યું. આમ જોયું અને આમ જોયું એટલે ઓલા ભાઈએ કઈ વાત શરૂ કરી, વાત શરૂ કરી એટલે એમની સાથે ગુરુદેવ વાત એટલે વાતમાં જોડાણા. થોડી વાર હું વેઇટ થયો, સાંજનો ટાઈમ હતો, પાટ ઉપર એકલા આવેલા ત્યારે છે. થોડી વાર વેઇટ થયો, ત્યાં તો બીજા બધા આવવા માંડ્યા, ત્યાં તો બધા સાંજે પાંચ ચાર પંદર જણા ભેગા થઈ જાય તો પછી બધાની વચમાં તો આ વાત કાંઈ ગુરુદેવે ઉખેડે ને મારે લંબાવી નહોતી. અને હું જીમા વગર જ આવ્યો હતો, સાંજનો જીમા નહોતો. પછી તો ગુરુદેવ સાથે વોકિંગ મારે અને પછી એકલા બેઠા એટલે હું બેસી ગયો. બીજા બધા જમવા બી આ જાય, સામાન્ય રીતે બધા જમવા બી આ જાય, કેમ કે ગુરુદેવનું સૌથી વહેલું જમવાનું 4:45 વાગે, 5 વાગે જમી લઈએ એવી રીતે. આસો મહિના આસપાસમાં તો દિવસ ટૂંકો થઈ ગયો એટલે વહેલા જમતા હોય એટલે બધા જમવા જાય. મારે જમવા, હું જમવા જ બીજો જતો દર વખતે, પણ આ વખતે તો વાત કરવાના હિસાબે બેઠો હતો. જોયું કે હવે તો બધો અડધી પોણી કલાક કાંઈ બીજો પ્રશ્ન રહેતો નથી એકાંત મળવાનો. હું પણ ઉઠીને ચાલ્યો ગયો. રાત્રે ચર્ચામાં એમણે એ વાત લીધી, સુગનજી હતા, સુગનજીની ઉપસ્થિતિમાં જ વાત કરી હતી. પરદ્રવ્ય પૂદગલ જળ અન્ય દ્રવ્ય તો પર જ છે, કે એનું લક્ષ કરે તો જીવને રાગ થાય. રાગ પણ પરતત્વ છે, એનું લક્ષ કરે તો પણ જીવને રાગ જ થાય. અને એક સમયની પર્યાય છે એ પણ પરદ્રવ છે. એમ ત્રણ આંગળા કર્યા હતા, આ પણ પરદ્રવ છે, આ પણ પરદ્રવ છે, આમ એક સમયની પર્યાય પણ પરદ્રવ છે, એના લક્ષે પણ જીવને રાગ થાય. કયો નિહાલભાઈ એમ કરીને એમને સંબોધન કર્યું. એમનો બોલવાનો ભાવ આવ્યો, પાછો સમાઈ ગયો કે દેખાવ થઈ જશે. વાત રહી ગઈ રહી ગઈ, એટલો પ્રસંગ બન્યો હતો. હે, એ તો એ તો એમાં તો શું થયું, પછી બે ચાર દિવસે ત્યાંથી નીકળ્યા. નીકળ્યા એટલે જતી વખતે ત્યાં તો પછી છણપણ તો બહુ વાત થઈ ગઈ હતી. હા, સમાજમાં તો છણપણ છણપણ બહુ ચાલે ત્યાં તો. હા, ગુરુદેવ કાંઈ યશનું કાંઈ બોલ્યા નહીં, કાંઈ બીજું કાંઈ આગળ વાત ચાલી નહીં. એટલે એમણે કીધું, ગુરુદેવ, ગુરુદેવને તમે વાત કરી, મેં વાત કરી કે આ રીતે મેં વાત કરી હતી એટલે તમને સંબોધન કર્યું. એમણે કીધું, મને બોલવાનો ભાવ આવ્યો ને હું મનમાં રહી ગયો. પછી પાછા પોતે એમ બોલ્યા, ગુરુદેવ રિઝર્વ બહુ રહે કયો. હા, ગુરુદેવ તો રિઝર્વ રહ્યા, પણ તમે થોડા રિઝર્વ રહ્યા છો. કીધું, આપ બી રિઝર્વ રહે હે, આપ બહુ રિઝર્વ હે. હા, મેરી ભી પ્રકૃતિ એસી હે. હા, પછી એ જતા જતા એટલી વાત થયેલી. ઠપ્પો આપ્યો એટલે એ ટોનમાં વાત કરેલી, એવા ટોનમાં વાત કરેલી. એમને સંબોધન કરતા ને, જેમ મને સંબોધન કરતા એમ એમને સંબોધન કરતા. બેઠા હોય તો એક બે વખત સંબોધન કરે, કે નિહાલભાઈ એમ કે એમ કેમ કરીશ. એમાં શું છે કે ગુરુદેવને સાંભળવામાં રિસ્પોન્સ બહુ ઓછા જેવું આપતા હતા બધા. એમને હાવ નિષ્ક્રિય હોય, કે અસર ન થતી હોય, એ બધી ધ્યાનલા કરતા હોય. અમારો ઉલ્લાસ દેખાય વગર નહીં, અમારી આતુરતા, અમારી જિજ્ઞાસા, અમારી ભાવના, એ બધું ટકટકાવીને ટકટકી લગાવીને સાંભળતા હોય અમે.
એક કલાક ક્યાં બીજો વિકલ્પ ન જાય કે બીજા નગર ન જાય, નિવૃત્તિ સાંભળવાના. એટલે પછી સંબોધન કરતા એમને, પછી ન્યાભાઈના નામથી સંબોધન કરતા. એ તો ભાવના લેતા, ગુરુદેવને આરદાન કરતા. એક વખત આરદાન એમને રાખતા, આ લોકો ગોઠવી દે. અને બારગામ થયા હવે એને રોકવાના ન હોય એટલે એમને ચાન્સ આપી દે સ્થાનિક વાળાને. પછી ટોનમાં પાછળ રાખે, કોઈ નોંધ થઈ ગઈ હોય તો ફેર બદલી કરી દે. બારગામ વાળા હોય એને આહારની ભાવના આપે. આહારની ભાવના લેતા પોતે આહાર હરદાન કરતા, ચરણ શરણ ધોતા ગુરુદેવના, એ બધું જે હતી બધું વિધિપૂર્વક જ હરદાન કરતા હતા. વાતચીત નીકળશે, કેમ કે ગુરુદેવ તો વાતચીત ના મૂડ માં હોય. એ ગમે એવી હળવી વાતો પણ ચાલે ખરી. એમને કોઈ દિગંબર છાપાઓ બધા આવે ને ધાર્મિક, એની કોઈ વાત કાઢે, આવું છાપા માર્યું હતું, આવું છાપા માર્યું હતું. પછી એમને પૂછ્યું, તમને ખબર છે આ બધી? તો કે મેં અખબાર નહીં પડતા, એક વાક્ય બોલ્યા ખાલી, મૂંગા મૂંગા જયારે હાલે. પણ સામે ચાલીને વાત એમને યારે વાત કરવાનું શરૂ કર્યું કે તમને આ બધી ખબર છે. હા, ગુજરાતી તો સમજતા હતા, વાંચી પણ શકતા હતા. એક જ વાક્ય એમણે જવાબ દઈ દીધો, એટલે વાત કપાઈ ગઈ. મેં અખબાર નહીં પડતા, એમને બોલવાનું ઓછું હતું, પ્રકાર જ એવો ઓછો હતો. એમ છતાં પણ જેને અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે, આમ ભક્તિનો કરતા છે, માટે મારો છે એમ કદી જોયું નથી. એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરીને નમસ્કાર. આ વચન, નમસ્કાર વચનમાં એમણે એમની નિષ્કારણ કરુણા જે છે એને વધારે ઉપસાવી છે, કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના, અથવા જે જીવ એમને ભક્તિથી અનુકૂળ વર્તતો હોય તો પણ તેમના પ્રત્યે પક્ષપાત કર્યા, પોતાના પરિણામ ચાલતા હોય છે. એ એમની જે મધ્યસ્થતા, વિતરાગતા, નિષ્ફળતા, એવા એમનો ગુણ જોઈને, ગુણ કહેવાની શક્તિ નથી તો પણ એમના ગુણનું કથન કરીને એમને ફરી ફરીને નમસ્કાર કર્યા છે. બે થી આવે, બાકીના સાંજે લેશું. બે ચાર છે, બાકીના બે સાંજે લેશું. આ બંને નમસ્કાર કરવાનો ગુણ લીધો છે.